એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એવા પુસ્તક અને એવી વ્યક્તિની વાત કરવાના છીએ જે દાયકાઓથી પોપ કલ્ચર પર છવાયેલી છે. પુસ્તક છે શેર ધ મેમોયા ભાગ એક, હમણાં જ 2024માં આવ્યું છે.
હા, અને વ્યક્તિ એટલે શેર પોતે. ગાયિકા છે, ઓસ્કર વિજેતા અભિનેત્રી, ટીવી સ્ટાર, ફેશન આઇકોન, એમ કે કેટલી બધી ઓળખ છે એમની. પણ આ પુસ્તક જુઓ, ખાલી કોઈ સેલિબ્રિટીની ગાથા નથી.
બરાબર,
આ તો સ્થિતિસ્થાપકતાની અને પોતાની શરતો પર જીવન ઘડવાની એક અસાધારણ વાર્તા છે.
બિલકુલ સાચી વાત. આ પુસ્તકનું મહત્વ એ છે કે આપણને પેલી દંતકથા પાછળની માનવીય બાજુ દેખાડે છે. એક એવી સ્ત્રી જેણે ગરીબી, અસુરક્ષા અને ઇન્ડસ્ટ્રીના પડકારો સામે લડીને પોતાનું સ્થાન બનાવ્યું. અને આ પહેલો ભાગ છે જેમના જીવનના શરૂઆતના કદાચ સૌથી વધુ સંઘર્ષવાળા ચાર દાયકાઓને આવરી લે છે.
હા, એટલે કે દક્ષિણ કેલિફોર્નિયાના પેલા ધૂળિયા રસ્તાઓથી શરૂ કરીને છેક હોલિવૂડના ઓસ્કાર સ્ટેજ સુધીની સફર. પુસ્તકમાં કહ્યું છે એમ, દેવી બનતા પહેલા એક છોકરી હતી, શરમાળ, અસુરક્ષિત, બહારની વ્યક્તિ, જેણે પોતાના અસ્તિત્વનું સ્વપ્ન જોવાની હિંમત કરી.
વાહ, ચાલો ત્યારે આ અદ્ભુત સફરની થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ.
ચોક્કસ.
તો શરૂઆત ક્યાંથી થઈ?
શેરનું બાળપણ એ કેવું હતું?
શેરનો જન્મ, એનું મૂળ નામ તો શેરેલિન સર્કિસિયન, કેલિફોર્નિયાના એલ સેન્ટ્રોમાં, અને બાળપણ જો ગરીબી અને ઘણી બધી અસ્થિરતા વચ્ચે વીત્યું. એમની માતા જ્યોર્જિયા હોલ્ટ એ ખૂબ સુંદર હતા અને એમને અભિનેત્રી બનવું જ હતું, પણ એ સપનું અધૂરું રહ્યું. માતા પાસેથી શેરને પેલી સ્થિતિસ્થાપકતાનો ગુણ મળ્યો, પણ જીવન સહેલું નહોતું, બિલકુલ નહીં.
તમે અસ્થિરતા કહી, એટલે શું પડકારો હતા એમના બાળપણમાં?
એમની માતા જ્યોર્જિયાએ 8 લગ્ન કરેલા, 8, અને એમાંથી 2 વાર તો શેરના પિતા જ્હોન સર્કિસિયન સાથે જ.
હા, જ્હોન ટ્રક ડ્રાઈવર હતા, પણ એમને જુગાર અને હેરોઈનની લત હતી, એટલે મોટાભાગે ગેરહાજર જ રહેતા. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે શેર અને એની બહેન જ્યોર્જિન એમને ક્યારેક અનાથાશ્રમમાં પણ રહેવું પડ્યું.
અરે બાપરે.
આ અનુભવે શેરના મનમાં ગરીબી અને પેલી શક્તિહીનતાનો ઊંડો ડર બેસાડી દીધો.
અને કદાચ આ ડર જ પછીથી એમની આજીવન મહેનત અને પેલી સફળ થવાની ભૂખ પાછળનું મુખ્ય કારણ બન્યો હશે, ખરું ને?
ચોક્કસ. અહીંથી જ સમજાય છે કે કેવી રીતે બાળપણનો આ ઊંડો ભય, ગરીબીનો અને અપ્રસ્તુત થઈ જવાનો ભય, શેરની પેલી અટક્યા વગરની સફળતા પાછળનું મુખ્ય બળ, એમ કે ચાલક બળ બન્યો. અને પિતાની ગેરહાજરી, એની પણ અસર રહી.
કેવી રીતે?
પિતાના પ્રેમની જે ઝંખના હતી, એ કદાચ પછીથી એમના જીવનમાં જે મોટા રક્ષણાત્મક પણ થોડા નિયંત્રિત પુરુષો આવ્યા, એમના પ્રત્યેના આકર્ષણમાં દેખાઈ હશે.
સમજી શકાય એવું છે. શાળાના વર્ષો કેવા હતા એમના? પુસ્તકમાં લખ્યું છે કે એ શરમાળ હતા અને થોડું અલગ, બહારની વ્યક્તિ જેવું અનુભવતા હતા.
હા, એક તો એમનો દેખાવ શ્યામ આર્મેનિયન હતો, જે એ સમયના કેલિફોર્નિયામાં થોડો અલગ ગણાય, અને બીજું એમને ડિસ્લેક્સિયા હતું, જેનું ત્યારે નિદાન નહોતું થયું.
ડિસ્લેક્સિયા એટલે વાંચવા લખવામાં તકલીફ પડે.
બરાબર. એના કારણે શાળામાં બહુ સંઘર્ષ કરવો પડ્યો. શિક્ષકો એમને મુશ્કેલ ગણતા અથવા ઓછું ધ્યાન આપતી વિદ્યાર્થી માનતા. આ અનુભવને કારણે પરંપરાગત સંસ્થાઓ પ્રત્યે એમના મનમાં એક કાયમી અવિશ્વાસ જેવું ઘર કરી ગયું.
પણ એમનામાં કંઈક ખાસ તો હતું જ. સ્ટાર બનવાનું સપનું એ તો નાનપણથી જ જોતા હતા ને?
બિલકુલ. સિનેમા એમના માટે જાણે છટકી જવાની જગ્યા હતી. ઓડ્રે હેપન જેવી અભિનેત્રીઓને જોઈને એમને સારું લાગતું અને નક્કી કરી લીધેલું કે મારે ફેમસ બનવું છે. એમના જ શબ્દોમાં કહીએ તો, પ્રસિદ્ધિ ધ્યેય નથી, તે બહાર નીકળવાનો માર્ગ હતો.
વાહ.
અને બસ આ માર્ગ શોધવા માટે જ એ 16 વર્ષની ઉંમરે હાઈસ્કૂલ છોડીને સીધા લોસ એન્જલસ પહોંચી ગયા.
અને ત્યાં જ એમની જિંદગી બદલાઈ ગઈ. સોની બોનો સાથે મુલાકાત થઈ.
હા, 1962ની સાલ. શેર ફક્ત 16 વર્ષના, શરમાળ, અને સોની બોનો 27 વર્ષના અનુભવી સંગીતકાર. સોની એ વખતે જાણીતા નિર્માતા ફિલ સ્પેક્ટર સાથે કામ કરતા હતા. શરૂઆતમાં તો સોની શેર માટે એક રક્ષક જેવા, માર્ગદર્શક જેવા બન્યા. એમણે શેરને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની બારીકીઓ શીખવી, ફિલ સ્પેક્ટરના રેકોર્ડિંગ સેશનમાં બેકિંગ વોકલ્સ ગાવાની તક પણ અપાવી.
પણ સાંભળ્યું છે કે શેરને તો સ્ટેજ પર જવામાં ડર લાગતો હતો, એ સાચું?
હા, શરૂઆતમાં મુખ્ય ગાયક બનવામાં બહુ સંકોચ હતો, સ્ટેજ ફિયર હતો. પણ સોનીએ એની પ્રતિભા જોઈ લીધી હતી, એમણે પ્રોત્સાહન આપ્યું. એમણે સાથે મળીને પહેલાં સીઝર એન્ડ ક્લિયો નામથી ગાયું, પણ એ ચાલ્યું નહીં. પછી સોની એન્ડ શેર તરીકે ઓળખાયા.
અને પછી આવ્યું પેલું ગીત.
હા, 1965માં આઈ ગોટ યુ બીબ. એન્ડ બસ,
એ ગીતે તો ઇતિહાસ બનાવી દીધો. રાતોરાત સુપરસ્ટાર. એમની પેલી હિપ્પી સ્ટાઇલ, બેલ બોટમ્સ, ફરવાળા વેસ્ટ, બધું જ આઇકોનિક બની ગયું.
સફળતા તો મળી, જોરદાર મળી, પણ એની સાથે સોનીનું નિયંત્રણ પણ વધતું ગયું. સંગીત, પૈસા, કારકિર્દીના નિર્ણયો બધું જ સોનીના હાથમાં. શેર પોતે કહે છે કે એ તો કોન્ટ્રાક્ટ વાંચ્યા વગર જ સહી કરી દેતી.
ઓ,
શરૂઆતમાં કદાચ એને રક્ષણ જેવું લાગ્યું હશે, પણ ધીમે ધીમે બંધન જેવું લાગવા માંડ્યું. અહીંયા સંબંધની જટિલતા દેખાય છે, ખબર છે? રક્ષણ અને નિયંત્રણ વચ્ચેની લીટી કેટલી પાતળી હોય છે.
પછી જ્યારે એમનું પોપસ્ટારડમ થોડું ઓછું થયું ત્યારે શું થયું? સાંભળ્યું છે કે એ લોકો દેવામાં ડૂબી ગયા હતા.
હા, 60ના દાયકાના અંતમાં લોકપ્રિયતા ઘટી, દેવ વધી ગયું અને એ લોકો નાના નાના ક્લબમાં ગાવા લાગ્યા. ત્યારે સોનીએ ફરી પાસો ફેંક્યો ટેલિવિઝનનો. 1971માં ધ સોની એન્ડ શેર કોમેડી અવર શરૂ થયો અને એ શો જબરજસ્ત હિટ રહ્યો.
અરે હા, મને યાદ છે એ શો. પેલા કોમેડી સ્કેચ, ગીતો અને ખાસ તો બોબ મેકીના ડિઝાઇન કરેલા શેરના કપડાં, એકદમ ગ્લેમરસ. ટીવી પર તો એમણે એક નવી જ છાપ ઊભી કરી દીધી.
બરાબર, શેરને ટીવીનું કામ ગમ્યું, પણ કોમેડી, સ્કેચ, પેલા કપડાં, પણ પડદા પાછળ એમનું લગ્ન જીવન તૂટી રહ્યું હતું. અને અહીં જ શેરની પેલી સ્વતંત્ર થવાની ઈચ્છા વધુ મજબૂત બની.
એટલે
એમણે શો પર પોતાના અલગ સોલો મ્યુઝિકલ સ્પોટની માંગણી કરી, જે એમની પોતાની અલગ ઓળખ બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું હતું.
અને પછી આખરે છૂટાછેડાનો નિર્ણય લીધો 1974માં. એ સમય તો બહુ મુશ્કેલ રહ્યો હશે એમના માટે.
અત્યંત પીડાદાયક. એ ખાલી લગ્નનો અંત નહોતો, એ તો 28 વર્ષની ઉંમરે પોતાના જીવન અને કારકિર્દીનું નિયંત્રણ પહેલીવાર પોતાના હાથમાં લેવાનો પ્રયાસ હતો. અને કાનૂની લડાઈ પણ સહેલી નથી. તે સમયના કેલિફોર્નિયાના કાયદા એવા હતા કે લગ્ન દરમિયાન કમાયેલી સંપત્તિ પર પતિનો વધારે અધિકાર ગણાતો.
શું વાત કરો છો! એટલે કે એમણે સાથે મળીને જે આખું સામ્રાજ્ય બનાવ્યું હતું તેમાંથી શેરને ભાગ્ય જ કંઈ મળ્યું?
કઠોર પણ અમૂલ્ય પાઠ શીખવ્યો. આ ઘટનાએ ખરેખર એમને એક સુરક્ષિત પણ નિયંત્રિત સ્ટારમાંથી એક મજબૂત આત્મનિર્ભર મહિલા બનાવી દીધા. અહીં પેલી નાણાકીય સ્વાતંત્રતાનું મહત્વ કેટલું છે, ખાસ કરીને સ્ત્રીઓ માટે, એ સમજાય છે.
છૂટાછેડા પછી સોલો કરિયરની શરૂઆત કેવી રહી, એ પણ અઘરું જ હશે ને?
શરૂઆત તો ડરાવણી હતી, પણ એમણે હાર ન માની. એમનો પોતાનો ટીવી શો શેર આવ્યો, એ સફળ રહ્યો. ટેક મી હોમ જેવું ડિસ્કો હિટ ગીત પણ આપ્યું. આ જ સમયગાળામાં એમણે રોકસ્ટાર ગ્રેગ ઓલમેન સાથે લગ્ન કર્યા, પણ એ બહુ તોફાની સંબંધ રહ્યો.
હા, એમના વિશે પણ સાંભળ્યું છે.
ગ્રેગની હેરોઇનની લત સાથે સંઘર્ષ અને બહુ જ જલ્દી છૂટાછેડા થઈ ગયા. એમને બીજો દીકરો એલાઇજા બ્લુ પણ થયો. એટલે હવે એ બે બાળકોની સિંગલ મધર હતી અને પોતાની ઓળખ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી હતી, બોસ તરીકે.
પછી 70ના દાયકાના અંતમાં એમની સંગીત કારકિર્દી ફરી થોડી ધીમી પડી અને ત્યારે એમણે અભિનય તરફ વળવાનો નિર્ણય કર્યો. એ સમય તો ઘણાને આ વાત વિચિત્ર લાગી હશે.
હા, લોકોએ ખૂબ મજાક ઉડાવી. એક પોપ સિંગર વળી શું એક્ટિંગ કરવાની, એવો માહોલ હતો. હોલિવૂડ એમને ગંભીરતાથી લેવા તૈયાર જ નહોતું, પણ શેર ક્યાં હાર માને એવી હતી. દિગ્દર્શક રોબર્ટ ઓલ્ટમેને એમનામાં વિશ્વાસ મૂક્યો.
ઓ, ઓલ્ટમેન.
હા, એમણે 1982માં બ્રોડવે નાટક કમ બેક ટુ ધ ફાઇવ એન્ડ ડાઇમ જીમી ડીનમાં તક આપી.
અને જુગાર સફળ રહ્યો, નહીં?
જબરદસ્ત સફળ. એમણે ઓછા પગારે એ ભૂમિકા સ્વીકારી હતી, પણ એમના અભિનયના એટલા વખાણ થયા વિવેચકો પણ સ્તબ્ધ થઈ ગયા. આ સફળતાએ સાબિત કરી દીધું કે એ ખાલી ગ્લેમર ડોલ નથી, પણ એક પ્રતિભાશાળી અભિનેત્રી પણ છે. અહીંથી એમના જીવનનો બીજો અને કદાચ સૌથી અણધાર્યો અધ્યાય શરૂ થયો.
અને પછી તો ફિલ્મોની સફર શરૂ થઈ. સિલ્કવુડ, મેરિલ સ્ટ્રીપ સાથે, એમાં તો એમને ઓસ્કાર નોમિનેશન પણ મળ્યું હતું ને.
બરાબર. સિલ્કવુડ પછી માસ્ક આવ્યો, જેના માટે એમને કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. પછી ધ વિચિસ ઓફ ઇસ્ટવિક, એક પછી એક દમદાર ભૂમિકાઓ એમણે સાબિત કરી દીધું કે એ માત્ર સ્ટાર નથી પણ ગંભીર અભિનેત્રી છે.
અને પછી આવ્યું શિખર 1988, મૂનસ્ટ્રક માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર. શું ક્ષણ હશે, કલ્પના જ કરવી રહી.
એ ખાલી એક એવોર્ડ નહોતો, એ તો વર્ષોના સંઘર્ષનું, લોકોના ઉપહાસનું અને સતત પોતાની જાતને નવેસરથી ઘડવાનું પરિણામ હતું. એ પેલી ડિસ્લેક્સિક છોકરી માટે માન્યતા હતી જેને વાંચવામાં તકલીફ પડતી હતી.
હા,
એ પોપ સ્ટાર માટે સ્વીકૃતિ હતી જેને લોકો કહેતા હતા કે એ અભિનય કરી જ ન શકે. અને એ સ્ત્રી માટે વિજય હતો જેણે પોતાના દમ પર, પોતાની શરતો પર જીવન અને કારકિર્દી બનાવ્યા હતા. પુસ્તકનો પહેલો ભાગ આ વિજયી ક્ષણ જ પૂરો થાય છે.
અદ્ભુત. આખી સફર સાંભળીને એવું લાગે છે કે શેરના જીવનનું મૂળભૂત દર્શન શું રહ્યું હશે. મતલબ કયા મૂલ્યોએ એમને ટકાવી રાખ્યા આટલા વર્ષો.
એમની મુખ્ય ફિલોસોફી કહી શકાય કટ્ટર સ્વનિર્માણ, રેડિકલ સેલ્ફ ક્રિએશન. એ ભાગ્ય કરતાં ઈચ્છાશક્તિમાં વધારે માને છે. એમનો દૃષ્ટિકોણ એકદમ વ્યવહારુ યોદ્ધા જેવો છે. જીવનમાં પડકારો આવવાના જ, અને ટકી રહેવા માટે તમારે સતત સતત તમારી જાતને પુનર્શોધવી પડે છે. ઓળખ કોઈ પથ્થરની લકીર નથી, એ પ્રવાહી છે.
મને પેલી એમની પ્રખ્યાત વાત યાદ આવી ગઈ, જ્યારે એમની માતાએ એમને કહ્યું હતું કે તારે કોઈ પૈસાદાર માણસ સાથે લગ્ન કરી લેવા જોઈએ, ત્યારે શેરે શું જવાબ આપ્યો હતો. મમ્મી, હું જ એક શ્રીમંત માણસ છું. આ એક વાક્ય જ એમની આખી ફિલોસોફી કહી દે છે.
બરાબર કહ્યું. પોતાની શક્તિનો સ્ત્રોત પોતાની અંદર જ શોધવો. એમને બે મુખ્ય બળોએ હંમેશા પ્રેરિત કર્યા છે. એક ભય, પેલો બાળપણની ગરીબી અને અપ્રસ્તુત થઈ જવાનો ભય, એણે એમને સતત કામ કરવા પ્રેરિત કર્યા. અને બીજું અવગણના,
ડિફાયન્સ.
અવગણના કોની સામે? શાળાના શિક્ષકો, રેકોર્ડ કંપનીના એક્ઝિક્યુટિવ્સ, સોની, હોલિવૂડના નિર્માતાઓ, એ બધાને ખોટા સાબિત કરવાની જીદ. અને કદાચ પોતાની અંદર રહેલી પેલી અસુરક્ષિત છોકરીને સુરક્ષિત અનુભવ કરાવવાની પણ જીદ હશે.
અને એમની પ્રતિકૂળતાનો સામનો કરવાની રીત પણ અનોખી છે.
હા, એ સીધો સામનો કરે છે અને ઘણીવાર પોતાની આગવી સ્ટાઇલ અને રમૂજને હથિયાર બનાવીને. જ્યારે એમની ટીકા થાય ત્યારે એ પાછા પડવાને બદલે કંઈક વધુ બોલ્ડ કરે છે, કાં તો દેખાવમાં કાં તો કામમાં.
પેલો 1986નો ઓસ્કારવાળો પોશાક યાદ છે? એ ખાલી ફેશન નહોતી, એ તો હોલિવૂડ સામે ખુલ્લો પડકાર હતો, કેમ કે એમણે માસ્ક ફિલ્મમાં એમના અભિનયની નોંધ નહોતી લીધી.
બરાબર. એ જ એ પોતાની નબળાઈઓને પણ શક્તિમાં ફેરવી જાણે છે, પછી એ ઉંમર હોય, દેખાવ હોય કે એમનું બેકગ્રાઉન્ડ હોય. એ પોતાની લડાઈઓ જાહેરમાં લડે છે અને પોતાની શરતો પર. એમની આ જ પ્રમાણિકતા અને બેફિકરાઈ લોકોને આટલા વર્ષોથી ગમે છે.
આટલી લાંબી અને ઘટનાપૂર્ણ સફરમાં એવા કયા ત્રણ મુખ્ય વળાંક કહી શકાય જેણે એમના જીવનની દિશા જ બદલી રાખી?
આમ તો ઘણા મહત્વના બનાવો છે, પણ ત્રણ સૌથી નિર્ણાયક કદાચ આ ગણાય. પહેલો 1962માં સોની બોનોને મળવું, એ એમના જાહેર જીવનની શરૂઆત હતી. 16 વર્ષની ઉંમરે આ મુલાકાતે એમને સ્થિરતા આપી, આત્મવિશ્વાસ આપ્યો અને મ્યુઝિક જગતમાં પ્રવેશ કરાવ્યો.
પણ એણે પેલી નિયંત્રણવાળી પેટર્ન પણ શરૂ કરીને.
હા, એ પણ ખરું. એણે સહનિર્ભરતા અને પુરુષ નિયંત્રણની એક પેટર્ન પણ સ્થાપિત કરી, જેની અસર એમના પછીના જીવન પર પણ રહી. એટલે સારા અને નરસા બંને માટે આ એક પાયાનો સંબંધ હતો.
ઓકે, બીજો વળાંક કયો ગણશો?
બીજો 1974-75નો સમય, છૂટાછેડા અને સ્વતંત્રતા માટેની પેલી કાનૂની લડાઈ. આ એમની પોતાની ઓળખની ઘોષણા હતી. સોનીને છોડવું એ ખાલી લગ્નનો અંત નહોતો, પણ 28 વર્ષની ઉંમરે પહેલીવાર પોતાના જીવન અને કારકિર્દીનું સુકાન પોતાના હાથમાં લેવાનું પીડાદાયક પણ જરૂરી પગલું હતું. પોતાની જ કમાણી માટે લડવું પડ્યું, એ અનુભવે એમને આર્થિક રીતે વધુ સજાગ અને મજબૂત બનાવ્યા. આ ઘટનાએ એમને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવ્યા.
અને ત્રીજો મહત્વનો વળાંક, શું એ અભિનય તરફ વળવાનું હતું?
હા, પણ એમાંય ખાસ કરીને 1982માં બ્રોડવે પર પેલું નાટક કમ બેક ટુ ધ ફાઇવ એન્ડ ડાઈમમાં પદાર્પણ કરવું તે. આ એમના બીજા અને સૌથી અણધાર્યા અધ્યાયની શરૂઆત હતી.
કેમ અણધાર્યો?
કારણ કે ત્યારે એમની સંગીત કારકિર્દી લગભગ સ્થગિત થઈ ગઈ હતી. એવા સમયે ઓછા પગારે બ્રોડવે પર ભૂમિકા સ્વીકારવી એ બહુ મોટો જુગાર હતો. પણ એની સફળતાએ સાબિત કર્યું કે એમની પ્રતિભા અલેખ ગણી છે. એમણે લોકોના મગજમાંથી પોપ સિંગરની છબી તોડી નાખી અને એક ગંભીર અભિનેત્રી તરીકે પોતાને સ્થાપિત કર્યા. આનાથી જ એમની ફિલ્મ કારકિર્દીના દરવાજા ખુલ્યા.
શેરની આખી વાર્તા સાંભળીને આપણને સામાન્ય માણસ તરીકે શું શીખવા મળે? મતલબ એમના જીવનમાંથી આપણે શું બોધપાઠ લઈ શકીએ?
જુઓ, શેરગો હારતા ભલે સુપરસ્ટારની હોય, પણ એના મૂળમાં જે સંઘર્ષો છે એ સાર્વત્રિક છે. નિષ્ફળતા, લોકોનો ઉપહાસ, અંગત જીવનના દુઃખ, આ બધા સામે ટકી રહેવું અને પછી વધુ મજબૂત બનીને પાછા ફરવું, આ સ્થિતિસ્થાપકતાનો પાઠ તો દરેકને લાગુ પડે છે. એ અંડરડોગ અને કમબેક કરનારનું જીવંત પ્રતીક છે.
અને આજના સમયમાં પણ એમની વાત એટલી જ સુસંગત લાગે છે, નહીં?
ચોક્કસપણે. આજે જ્યારે સોશિયલ મીડિયા પર બધા પરફેક્ટ દેખાવાની કોશિશ કરે છે, ત્યારે શેરનું લાંબુ, થોડું અવ્યવસ્થિત પણ એકદમ પ્રામાણિક જીવન જાણે રાહત આપે છે. એમની પેલી નિયંત્રિત સંબંધોમાંથી બહાર આવવાની સફર, ઇન્ડસ્ટ્રીના લૈંગિક વાત સામે લડવાની હિંમત અને ઉંમરને પડકારીને સતત સક્રિય રહેવું, આ બધી વાતો આજના નારીવાદ, એજીઝમ, વયવાદ અને સેલિબ્રિટી કલ્ચર વિશેની ચર્ચાઓ સાથે સીધી જોડાઈ છે.
તો એમના જીવનમાંથી મુખ્ય બોધપાઠ શું તારવી શકાય, જો ટૂંકમાં કહેવું હોય તો?
કેટલાક મુખ્ય બોધપાઠ તો એકદમ સ્પષ્ટ છે. પહેલું, પુનઃશોધ એ અસ્તિત્વ ટકાવી રાખવાની ચાવી છે. રીઇન્વેન્શન ઇઝ સર્વાઇવલ. તમારું ભૂતકાળ ભલે જીવો હોય, તમે ભવિષ્યને નવો આકાર આપી શકો છો. બીજું, નાણાકીય સ્વતંત્રતા એ જ સાચી સ્વતંત્રતા છે. ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ ઇઝ ફ્રીડમ, ખાસ કરીને સ્ત્રીઓ માટે.
બરાબર.
ત્રીજું, પ્રમાણિકતા એક સુપર પાવર છે. ઓથેન્ટિસિટી ઇઝ અ સુપર પાવર. શેરની જે બેફિકરાઈ છે, જે સ્પષ્ટ વક્તાપણું છે, એ જ એની તાકાત છે. અને ચોથું, સંવેદનશીલતા એ નબળાઈ નથી. વલ્નરેબિલિટી ઇઝ નોટ વીકનેસ. એમની સૌથી મોટી સફળતાઓ ઘણીવાર એમની ઊંડી અસુરક્ષામાંથી જ જન્મી છે.
સરસ. ચાલો આપણે આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંત તરફ જઈએ, ત્રણ મુખ્ય નિષ્કર્ષ પર આવીએ. પહેલી, ભાવનાત્મક સૂઝ શું મળે છે આ વાર્તામાંથી?
ભાવનાત્મક સૂઝ, મને લાગે છે કે એ શેરના વ્યક્તિત્વની દ્વૈતતા છે. એક તરફ પેલો આત્મવિશ્વાસુ, જગમગતો સુપરસ્ટાર, અને બીજી તરફ પેલી શરમાળ અસુરક્ષિત છોકરી, જે હંમેશા એવું અનુભવે છે કે હું ક્યાંય બંધબેસતી નથી. આ જે આંતરિક વિરોધાભાસ છે ને, એ જ એમની ક્રિએટિવિટી અને ટકી રહેવાની ક્ષમતાનું એન્જિન છે. એમની ઊંડી સંવેદનશીલતાએ જ વિરોધાભાસી રીતે એમની અદમ્ય મહત્વાકાંક્ષાને બળ આપ્યું.
અને બૌદ્ધિક સૂઝ?
એમના કામ અને વિચારોમાંથી શું શીખવા જેવું છે?
બૌદ્ધિક સૂઝ એ છે કે શેરની કારકિર્દી કોઈ અકસ્માત નથી. એ તો તેજસ્વી અને વ્યૂહાત્મક નિર્ણયોની એક આખી શ્રેણી છે. ફોક રોક, હિપ્પીથી ટીવી ગ્લેમ ક્વીન, પછી ડિસ્કો દેવા અને પછી ઓસ્કર વિજેતા અભિનેત્રી, આ દરેક પરિવર્તન બતાવે છે કે એ સમયની નાળ પારખવામાં કેટલા માહિર હતા. એમની પાસે જાણે સાંસ્કૃતિક ભાવના, ઝાઇટગાઇસ્ટ ને સમજવાની અદ્ભુત સહેજ વૃત્તિ હતી. એમની કારકિર્દી બ્રાન્ડિંગ અને પુનઃશોધનો એક ઉત્તમ કેસ સ્ટડી ગણી શકાય.
અને અંતે, સાર્વત્રિક સૂઝ, એક એવો બોધપાઠ જે આપણા સૌને લાગુ પડે. અતૂટ સ્થિતિસ્થાપકતા. જીવન તમને ગમે તેટલા પછાડે, તમે કદાચ તૂટી પણ જાઓ, પણ તમે ફરીથી ઊભા થઈ શકો છો. તમે તમારી જાતને ફરીથી જોડી શકો છો, અને કદાચ વધુ મજબૂત, વધુ રસપ્રદ આકારમાં. શેરની વાતતા એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે જ્યાં સુધી તમે લખવાનું બંધ ન કરો, ત્યાં સુધી તમારું અંતિમ પ્રકરણ ક્યારે અંતિમ નથી હોતું. પુનર્શોધની શક્યતા હંમેશા હંમેશા રહે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.